કોઈ પણ સજાથી ડર્યો નથી, ભીખ લાગી નથી. ચાહે અથીના પગ નીચે કચડ્યો હશે, ચાહે પહાડ ઉપરથી નાખ્યો હશે, ચાહે દરિયામાં ફેંક્યું દે, ચારે હોલીની અંદર એને સળગાવી દીધો હશે તો પણ નિરભય. બસ તે જ તમે છો, એટલી જો એટલી જ ઓળખાણ ને સમજણ થઈ જાય, પરિચય થઈ જાય ને, તો કશાની ભીખ ન લાગે. મારો ભગવાન સર્વત્ર છે, સર્વમાં છે. તો હિરણ્યકશ્યપ કહેતા, આ થાંભલાની અંદર તારો ભગવાન છે? તો અંદરથી ભગવાને ઈશારો કહ્યો, કહી દે પલ્લાદ, છું અંદર, હાજર છું. કે ત્યાં પ્રહલાદે આ આ પાડી, ત્યારે કે છે કે ચાલ પકડી લે ને ભેટી પડ. અને ભેટ્યો, પણ ભેટતાની પહેલા જ અંદરથી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. આત્મવિશ્વાસ, તને જે આત્મ તત્વ આપ્યું છે ને, એની અંદર તું જેટલો દ્રઢ રહીશ એટલું સર્વત્ર ભગવાનના દર્શન થશે. ઝેરની અંદર પણ મીરાને કૃષ્ણના દર્શન થઈ શકતા હોય, સર્પના કંડિયાની અંદર ભગવાન જાણે ફૂલના હારની અંદર બેઠા હોય એ પ્રમાણેના દર્શન થતા. પ્રભુને તો ખેંચી લાવે રે હૈયાની નિષ્ઠા, છોને રાણો ઝેર આપે મીરાબાઈ, હરી જાપે દુખ ના ડુંગર કાપે રે હૈયાની નિષ્ઠા. જેટલું મનોબળ દ્રઢ હશે એટલી જ મહારાજના જય મહારાજની શ્રીમુખની વાણી આપણને સત્ય પ્રતીતિ થશે. તે જ તમે અને તે જ તમારા ધણી સોહંગ શબ્દમાં સદગુરુએ બતાવ્યું. તમે ક્યાં છો, તમે કોણ છો, દૂર શોધવા માટેની ગુરુ મહારાજ બતાવી દે કે આ છે લે. ભગવાન નામની અંદર, આત્મ ઉપાસનાની અંદર, ભગવદ ઉપાસનાની અંદર કેટલું બળ છે જોવાનું છે. અને એ જે મળી જાય એટલે કોઈ અબજોપતિ આનંદમાં ન રહી શકે, કોઈ સમ્રાટ રાજાધિરાજ પણ એટલી એટલો ખુશ ન રહી શકે, એટલો આનંદ ન મેળવી શકે. એથી અનેક ગણો આનંદ એ પોતે ભજનની અંદર મેળવી શકશે. અને ભજનનું વજન જેની પાસે હોય ને એને કોઈ હલાવી ન શકે. ભજનનું વજન જેનામાં હોય એને કોઈ હલાવી ન શકે. આત્મનિષ્ઠા જુઓ. રાજચંદ્ર છે, શ્રીમદ રાજચંદ્ર, શરીરે હાવ શુકલા, એક એક પાંસળું એક એક આડકું ગણી શકાય એમના ફોટામાં જોજો. આમ ફૂંક મારે ને ઉડી જાય, પણ આત્મદ્રઢતાથી કોઈ હલાવી શકે ખરે એ વિભૂતિને? દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત. કેટલો સરસ ભાવ છે, કારણ આત્મ સ્વરૂપને એને ઓળખી લીધું છે. દેહ છતાં પણ એ શરીર, હું શરીર નથી, પણ શરીરમાં રહેલો જે છે તે જ તમે અને તે જ તમારા ધણી, તમે એના માલિક છો. પણ મનને એનો માલિક બનાવીને બેસાડી દીધો છે, બિલકુલ ભ્રાંતિ અજ્ઞાન અવસ્થા. અને ભ્રાંતિમાં બધું જ થઈ શકે. રાતે ઊંઘમાં ભ્રાંતિ થઈ જાય, અને જેને દિશાભ્રમ થઈ જાય, દિગ્ભ્રમ ઘણી વાર થઈ ગયો હશે. કોઈક વાર એકાદ વાર પોતાના જ ઘરમાં સુઈ ગયા હોઈએ, બારી બારણા બંધ કરી દીધા હોય, સુઈ ગયા અને રાત્રે દિગ્ભ્રમ થઈ જાય, ઉઠીએ બારણું કઈ બાજુ હશે. થયું છે એવું ક્યારે? એકાદ વખત થયું છે? દિગ્ભ્રમ થાય છે, દિશાભ્રમ. કે પોતાના જ ઘરની અંદર આટલા બધા સમયથી રહેતો હોય છતાંય અંધારામાં ઊંઘમાંથી જાગે ને ખબર ના પડે કે હવે જવું કઈ બાજુ. પહેલું તો એક જગ્યાએ માથું ભચકાય ત્યારે ખબર પડે કે આ જગ્યાએ બારણું નથી. હવે નથી તો એની આ બાજુ કે આ દિશામાં જમણે કે ડાબે બારણું હોવું જોઈએ. ત્યાર પછીથી એની અંદર સંકલ્પ, એની અંદર ધારણા થાય. એમ પોતાનામાં જ પોતાના જીવનની અંદર એવો દિશાભ્રમ થઈ ગયેલો હોય છે કે માણસ આત્માને જોઈ શકતો જ નથી પોતાના સ્વસ્વરૂપને. એ માત્ર ભ્રમણાથી શરીરની અંદર અથડાયા કરતો હોય છે. પણ જ્યારે એવી આપત્તિઓમાં, એવી અસહ્ય વેદનાની અંદર જ્યારે આ ભૌતિકતાની અંદર માથું પછડાય ત્યારે ખબર પડે કે આ રસ્તો નથી. પછી સાચા રસ્તા તરફ જવા નીકળે. ડાબી બાજુએ જઈશ તો બારણું આવશે, જમણી બાજુ જઈશ તો બારી હશે, સામે જઈશ તો પછી એ બારણે થઈને રસોડે જવાશે. પણ એક વાર તો આ દિવાલ સાચી, ભ્રમણામાં માથું ભચકાયું તે એને અનુમાન કહેવાશે, ધારણા કહેવાશે. એમ શરીરમાં પણ અંદર ગયા, શરીર છે, શરીરની અંદર રહીએ છીએ વર્ષોથી, અનેક જન્મોથી શરીરોમાં રહેતા આવ્યા છીએ, અને શરીરની અંદર ભ્રમણા અવશ્ય થવાની, દિગ્ભ્રમ થવાનો, માણસ ભૂલવાનો માર્ગ કે જે રસ્તે નથી જવાનું એ રસ્તે ચઢી અને બહાર નીકળવા પ્રયત્ન કરશે તો નહીં જવાય. પણ એ ભ્રમણા ભાગવી હશે તો એને સદગુરુને શરણે જવું પડશે. અને ગુરુ મહારાજ જેની ભ્રમણાઓ ભાગે ને એ જ સાચે રસ્તે, એ જ પછી રસ્તો શોધી શકે. પ્રીતમ સ્વામી બહુ સરસ ગાયું છે, ભ્રમણાઓ ભાગી તેની સુરતાઓ જાગી. એ આખું ભજન જડતું નથી, બહુ સરસ. ભ્રમણાઓ ભાગી એની સુરતાઓ જાગી. બસ એક વાર ભ્રમણા ભાગી જવી જોઈએ કે આ રસ્તો સાચો નથી, એટલે તરત બદલી નાખી અને ઘર શોધતા શોધતા જઈએ પણ આ રસ્તે મારું ઘર નથી તો તરત એ રસ્તો બદલી નાખી. અને કોઈ કે આ ઘર તારું છે પણ સમજાય કે આ ઘર પણ મારું નથી. લાલ પીળા બંગલા હો નોય તારા બાપના, આ દેખાય છે બધું તારું નથી. બસ એ ભ્રમણા ભાગી જોઈ જોઈએ કે આ મારું નથી. હો ગટ શું પડ્યો ફંદમાં ફટરે હૈયાના ફૂટ, શા માટે ખોટી માથાકૂટની અંદર પડ્યો છું, તારું સ્વરૂપ જો. તને મહારાજે એક આધાર આપી દીધો જય મહારાજે, અને આધાર પકડીને બેસ, એનું ચિંતન કર, એનું જપ કર, એનું મનન કર. ઓહમ સોહમ આત્મારામ, ઓહમ સોહમ આત્મારામ, જન્મ મરણનો ફેરો ઠામ. બસ એને જપ્યા કર. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, જય મહારાજે બતાવ્યું કે આ જ તારું સાચું સ્વરૂપ છે, અને એમાં જે કંઈ મળશે તે એમાંથી જ મળશે. બીજે ગમે એટલા માથા મારીશ, ગમે એટલો દોડીશ ને ઠોકરો ખાઈશ તો પણ તને મળશે, જડશે નહીં, નહીં, નહીં. નિશ્ચિતતાથી કે તને નહીં જડે. તું તારામાં શોધ, ખેપ કરીને ખોળી કાઢ. જેમ કમાવા જવું હોય તો પૈસાનું ક્ષેત્ર, વેપાર ધંધાનું, નોકરીનું ક્ષેત્ર શોધવા જઈએ છે. કયા ફિલ્ડમાં સારો ધંધો ચાલશે, કયા ફિલ્ડમાં સારી નોકરી મળશે, સારા પગારવાળી, એમ આપણે દોડાદોડ કરતા હોઈએ છીએ. ખેપ કરીને ખોળી કાઢ, હરીફ હોય તો લાગે હાથ. જો એ મહેનત કરીશ ને તો જરૂર હાથ લાગશે. જો મહેનત કરતા કરતા પૈસો માણસ કમાઈ શકતો હોય પરસેવો પાડીને, તો પોતાના જીવનનો જે માર્ગ છે એ કેમ ન જડે, પોતાના સ્વરૂપ સુધી કેમ ન પહોંચાય. પણ દ્રઢતા હોવી જોઈએ, નોકરી કે ધંધામાં નીકળાહીએ શોધવા માટે, શોધીને જ ઘેર પાછો આવીશ, ત્યાં સુધી નહીં આવું. એમ સ્વસ્વરૂપને માટે પણ એટલી દ્રઢતા મનની અંદર હોવી જોઈએ કે મને મારું સ્વરૂપ જડવું જ જોઈએ, મળવું જ જોઈએ, હું કોણ છું એની ઓળખાણ મને પોતાને થવી જોઈએ. બસ આ કમાણી થાય, ખેપ કરીને ખોળી કાઢ. અને ખોળવા માટે મહારાજે રસ્તો આપી દીધો, દિશા સરનામું પણ આપી દીધું. તે જ તમે સરનામું લખી લો. તમે કોણ, તમારું સરનામું કયું? સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, જે મહારાજે બતાવી દીધું છે તમારું નામ ઠામ ઠેકાણું. અને એની સાથે તમારે સીધી જ હોટલાઈન ફોનની ડાયલિંગ ના કરવું પડે. બસ એક તાર થઈ જાઓ. એક તાર હુઆ એક તાર ને પાયા, કહા કહું મેં સુનકા, સદગુરુ મય આન મિલે તબ સલંગ ઉઠા એક ચુનકા. ક્યાં સુધી કહ્યું? સ્વામી સેવક મિલ રહે હો ગયે આરંપાર. બસ એનો તાતણો, એનો સંબંધ જોડતા આવડવું જોઈએ. જેમ ડાયલ કરીએ એટલે જ્યાં આપણે વાત કરવી હોય ત્યાં આગળ એનો સંબંધ જોડાઈ જશે. એમ સ્વામી સેવક મિલ રહે એની અંદર એકતા આવશે જ પોતાના સ્વસ્વરૂપની, અને એની અંદર તમે શાંતિથી બેસી શકશો. તો આવી સ્વસ્વરૂપ માટેની ઉપાસના ગુરુ મહારાજ પોતાના શ્રીમુખથી આપણને બધાને આપે છે. લક્ષ્મણદાસજી મહારાજને તો એક નિમિત્ત બનાવ્યા છે. જેમ ભગવાને ગીતાનું જ્ઞાન આપવા માટે અર્જુનને નિમિત્ત બનાવીને આપણા બધા માટે આપી દીધું છે.